તારીખ 2/4/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 497 અને 498 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 288
જેને આત્માનો વિશ્વાસ આવ્યો એને કોઈ વિઘ્ન જ નથી એવી એક ઈચ્છા. આત્મા એટલે પોતે પોતાના મૂળ સ્વરૂપનો જેને વિશ્વાસ આવ્યો એને વિઘ્ન એટલે કોઈ પ્રતિકૂળતા નથી. પોતે અવ્યાબાધ સ્વરૂપ અનંત જ્ઞાન ને અનંત સુખ સ્વરૂપ છે. એવું જેને પોતામાં રહેલા પોતાના સુખ નો વિશ્વાસ આવ્યો આત્માનો વિશ્વાસ આવ્યો એટલે
સુખનો
પોતામાં રહેલા પોતાના સુખ નો જેને વિશ્વાસ આવ્યો એને કોઈ બહારના સંયોગો પ્રતિકૂળતા આપશે બહારના સંયોગો વિઘ્ન કરશે એવો અનુભવ થતો નથી. એવી દહેશત અને એવો ડર ભય એને ઉત્પન્ન થતો નથી. ખરેખર તો આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. પ્રતિકૂળતા જેને કહેવાય એવા જ્ઞેય અને અનુકૂળતા જેને કહેવાય એવા જ્ઞેય સર્વ જ્ઞેયો જ્ઞાનની અપેક્ષાએ તો એક જ્ઞેયની કક્ષામાં છે. માત્ર જ્ઞેયની કક્ષામાં છે. માત્ર જ્ઞેયની એક જ કક્ષામાં હોવાથી એમાં બે વિભાગ પડતા નથી કે આ અનુકૂળતા અને આ પ્રતિકૂળતા.
બરાબર.
એકમાં બે નથી. એક જ એની સ્થિતિ છે કે હું જો જ્ઞાન માત્ર છું તો અન્ય સર્વ કાંઈ છે તે સર્વજ્ઞેય માત્ર છે. સમસ્ત અન્ય જ્ઞેય માત્ર છે. સમસ્ત અન્ય જ્ઞેય માત્ર છે તો કોઈ અનુકૂળ છે ને કોઈ પ્રતિકૂળ છે એવી જે કલ્પના છે એ કલ્પના એમાં ઉત્પન્ન થતી નથી. વિઘ્ન તો એને ગણવામાં આવે છે કે જે જ્ઞેયો ઉપર પ્રતિકૂળતાની કલ્પના એને વિઘ્ન ગણે છે. જીવ વસ્તુતાએ આત્માને માટે કોઈ સંયોગ કોઈ વિયોગ વિઘ્નરૂપ પણ નથી ને અનુકૂળતારૂપ પણ નથી. બધા જ જ્ઞેયો છે કેમ કે પોતે જ્ઞાન માત્ર છે. તેથી જે કાંઈ અન્ય છે તે બધું જ્ઞેયમાં જાય છે. એવો જેને આત્માનો વિશ્વાસ છે પ્રતીતિ છે અંતરમાં કે હું તો આવો જ જ્ઞાન માત્ર છું. વિકલ્પને વિચાર કરવો પડે એમ નહીં પણ એવી જેને દ્રઢ પ્રતીતિ છે સહજ પ્રતીતિ છે કે હું તો આવો જ્ઞાન માત્ર છું એને કોઈ પણ સંયોગ વિયોગ વિઘ્ન રૂપે જોવામાં આવતા
નથી.
હા વિશ્વાસ એટલે પ્રતીતિ. હા પ્રતીતિમાં અનુભૂતિ વિના પ્રતીતિ હોતી નથી. અનુભવથી જ પ્રતીતિ આવે છે. ખરી પ્રતીતિ તો અનુભવથી જ આવે છે એ સિવાય આવતી નથી. એવી પ્રતીતિપૂર્વક વિશ્વાસ હોય એને કોઈ વિઘ્ન નથી કોઈ બાધા નથી. અવ્યાબાધને બાધા શું અને અનંત સુખ સ્વરૂપને દુઃખ શું અને જ્ઞાનને પ્રતિકૂળતા ને અનુકૂળતા શું કે જ્ઞાન તો જ્ઞાન માત્ર પણ છે, તેથી ન તો એને કોઈ અનુકૂળતા છે, ન તો એને કોઈ પ્રતિકૂળતા છે. એક એક વાત જેની કિંમત ન થાય એવા રત્નો જેવી છે. વચન વચન રત્નો છે ને, વચનામૃત 1008 રત્નો લખ્યું છે. આગમો ઉપર પ્રવચનો માથી ચૂંટેલા રત્નો છે. એક એક વચન ની કિંમત ન થાય એવા રત્નો છે. કઈ અતિશયોક્તિ છે
નહીં,
જેનાથી આત્માનું અનંત કાળ સુધરી જાય. મર્યાદા ક્યાં છે? અનંત કાળ સુધરી જાય એની કિંમત કેવી રીતે થાય? એની કિંમત થઈ શકે એવું નથી. ભજતા પ્રસંગો, પ્રસંગો એટલે જડ ચેતન ની અવસ્થાઓ, એ સિવાય બીજું શું છે? અનંતા જડ રજકણો છે ને અનંતા ચેતન સંસારી આત્માઓ છે. જે જીવા છે તે તેવા માત્ર જ્ઞાનમાં જ્ઞેય થાય, તેમાં જ્ઞાનને શું તકલીફ છે? જ્ઞાનને શું વિઘ્ન છે? જ્ઞાનને શું બાધા છે? કે જ્ઞાનને કાંઈ લેવા દેવા
નથી?
જ્ઞાન તો ભિન્ન રહેતું થકું પોતાના અનાકુળ રસને, અનાકુળ સ્વભાવને વેદે છે. એવું પોતાના અણાકુળ સ્વભાવને વેદતું જ્ઞાન કોઈ પણ પ્રકારે વિઘ્નને પામતું નથી. અને વિઘ્ન કોઈ કરી શકે એવો જગતમાં કોઈ પદાર્થ નથી, કોઈ પદાર્થનો ગુણ કે પર્યાય નથી કે જે પોતાને વિઘ્ન કરી શકે કે તકલીફ આપી શકે. વસ્તુના સ્વરૂપમાં નથી એવું એનું શ્રદ્ધાને વિશ્વાસ કહેવામાં આવે. એવું શ્રદ્ધા એનો વિશ્વાસ છે.
કોઈ જગતમાં માન ભંગ કરે, કોઈ મારે કરવાનું તો ખરાબ ને?
માન પોતે જ કલ્પના છે. પોતાને માન બીજા તરફથી હોવું મળવું એ કલ્પના છે, અને એનો ભંગ થાય તો સારી વાત છે. કલ્પના તો ભાંગવા જેવી જ છે કે રાખવા જેવી છે? કલ્પના તો ભાંગવા જેવી છે, ભલે ભાંગતી. હું ત્રણ લોક નો નાથ છું, પછી એમાં કોઈ ભંગ કરી શકે એવું છે નહીં. કોઈ ગમે તેમ કલ્પે, તેથી પોતાને શું તકલીફ છે? કોઈ અન્યથા કલ્પના કરે તો કરો. તેથી આ આત્માને વિશે, એના સ્વરૂપને વિશે કાંઈ ફેર પડતો
નથી.
કોઈ શ્રીમંત હોય, એના બાણે જઈને કોઈ લખી આવે કે આને દિવાળું ફૂટ્યું છે, શું લખી આવે?
દિવાળું ફૂટ્યું
તો એ શું એને દિવાળું થઈ જાય ત્યાં?
નહીં,
એને કોઈના જમી લેવા જવા નથી. એના તો 12 રૂપિયા ફરતા હોય છે. લખી જાય તો ભલે લખી જાય, કોઈ ચાર્ટ છે કે કોલ સાથે લખી જાય બારણે આવીને કે આ શેઠિયાએ, આ ભાઈ દિવાળું કાઢ્યું છે, શું એને ફેર પડી જાય છે? કે એ લખવાથી કાંઈ ફેર પડતો નથી. આત્મા પોતે ત્રણ લોકનો નાથ છે એવું જેની અંદર માં પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ ભાસે છે એને કોઈ ચાહે તે કહો, એની વિશે ચાહે તે કોઈ બોલો, એમાં આત્માને શું છે? આત્માને કાંઈ છે
નહીં.
જે જ્ઞાનનો સૂર્ય છે, અનંત જ્ઞાનનું જે પૂર છે, એવા કોઈ સૂર્ય સામે કોઈ ધૂળ ઉડાડે, ચપટી ધૂળ લઈને ઉડાડે કે આ સુરતને ઢાંકી દઉં છું, આ ધૂળ ઉડાડું છું, એટલે સુરતમાં એવી ચોટી જશે કે સુરત ઝાંખો પડી જશે, એવી બધી ભ્રમણા થાય છે. પણ એથી કાંઈ વસ્તુમાં ફેર પડતો
બોલે તો
બેડો પાર. એ તો પોતે કહે છે ગુરુદેવ, એક વાત પણ જો બરાબર એને અંદરમાં બેસે ઉતરે તો એનો નીવડો આવી જાય, હું છૂટી જાય એવું છે. વાણી તો મીઠી લાગે, પણ વાણી ઉપર લક્ષ ક્યાં કરવું છે? આત્મા ઉપર લક્ષ. વાણીનું જે વાચ છે એ અનંત સુખનો ભંડાર છે એમ વાણી કહે છે, એટલે એ મીઠું લાગે છે. વાણી મીઠી લાગતી નથી, પણ વાણીનું વાચ મીઠું લાગે છે ત્યારે વાણી ઉપર ઉપચાર કરાય છે કે વાણી મીઠી લાગે છે. પાણીનો કળશો એમ બોલાય છે, પાણીનો ગ્લાસ એમ બોલાય છે. વાણી મીઠી નથી, વાણીનું વાચ મીઠું છે. વાણીના વાચમાં આનંદ અમૃત નો પ્રકાશ છે, પ્રકાશવું છે, વ્યક્ત કરવું છે, એ વાચ ઉપર સાંભળનારનું લક્ષ જાય છે. તેથી એ ઉપચાર કરે છે કે આ વાણી મીઠી છે. વાણી તો વાણી છે, અને ક્યાં તીર્થંકર ભગવાનની છે? તીર્થંકર ભગવાનની એ તો જળ રજકણની પર્યાય છે. તીર્થંકર ભગવાન તો ચૈતન્ય દેવ છે. ચૈતન્ય દેવને જળ રજકણ ક્યાં છે? એના તો જળ રજકણ છે નહીં. એ પોતે કહેતા નથી કે આ મારી વાણી છે, હું વાણી સ્વરૂપે છું કે હું વાણી કરું છું, એ વાત છે. સમય દ્રષ્ટિ પાંચ ઇન્દ્રિયના વિષયના અશુભ રાગમાં આવે છે, પણ ત્યાંથી ખસીને ધ્યાનમાં બેસતા નિર્વિકલ્પમાં જામી જાય છે. એનું કારણ એનું જોર પૂર્ણ વસ્તુ ઉપર છે. શું કહે છે કે અવિરત ગુણ સ્થાનમાં અને પંચમ ગુણ સ્થાનમાં પણ ભૂમિકા અનુસારનો અશુભ રાગ પણ સમ્યક દ્રષ્ટિને ઉત્પન્ન થાય છે, તો એ સમ્યક દ્રષ્ટિને ત્યાં મોક્ષ માર્ગનો નાશ થતો નથી. મોક્ષ માર્ગ રહે છે, મોક્ષ માર્ગ ઉપસ્થિત રહે છે, અને અશુભ રાગ પણ આવી શકે છે, આવવાનો સંભવ છે, હોય છે, તો પણ તેનાથી મોક્ષ માર્ગનો નાશ થતો નથી. એવું નથી કે સમ્યક દ્રષ્ટિ થાય, ધર્મી થાય એટલે એને શુભ રાગ જ બધા હોય અને કોઈ અશુભ રાગ ન હોય એવું હતું નથી. શુભ રાગ વિશેષે કરીને હોય અથવા વધુ હોય, અશુભ રાગ ઓછો હોય, બંનેમાં એનો રસ ન હોય, બંનેમાં એનું જોર ન હોય, અહીંયા જોરની વાત કરી છે ને, એ બનવા યોગ્ય છે. પણ હોય છે તો પણ એમ કેવું છે, આવે છે અને હોય છે તો પણ ત્યાંથી ખસીને ધ્યાનમાં બેસતા નિર્વિકલ્પમાં જામી જાય છે. ત્યાંથી એ ખસે પોતાના સ્વરૂપ ધ્યાનનો ઉદ્યમ કરતા પોતાના સ્વરૂપ સંબંધીના શુભ વિકલ્પોમાં અશુભથી ખસીને પચમાં શુભમાં આવી જાય છે. કેમ કે સીધો અશુભમાંથી કોઈ શુદ્ધ ઉપયોગમાં પરિણમતો નથી. એ તીવ્ર મલિનતામાંથી મંદ મલિનતામાં સહજ આવવું થાય છે. અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જાય છે. સ્વરૂપમાં અહમ બુદ્ધિ તો છે જ, પણ એનો વિશેષ આવિર્ભાવ થતાં, પોતાના સ્વરૂપમાં વિશેષ ભાવાન્વિત થતાં, એકાકાર નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ પર્યાય થાય છે. જેવી સ્વરૂપ તેવી જ અવસ્થા, સદ્રશ અવસ્થા થઈ જાય છે. એમ કેમ થયું એનું કારણ આ બતાવે છે. થોડી વાર પહેલા તો શુભ ઉપયોગમાં હતો, ધ્યાનમાં બેઠો, અને થોડી વારમાં એને શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ દશા પ્રત્યે ફરીને સૂક્ષ્મ સમ્યક દર્શન થયું છે ત્યારે પ્રથમ નિર્વિકલ્પ દશા થઈ છે. પછી પણ કેટલાક કાળના અંતરાળે જેનો કોઈ ચોક્કસ નિયમ નથી, જેવી જેને પુરુષાર્થની ઉગ્રતા, તેટલો કાળનો અંતરાળ ઓછો, જેટલી જેને પુરુષાર્થની મંદતા, એટલો કાળ વધુ લાગે ફરીને નિર્વિકલ્પ થવામાં. પરંતુ કોઈ સમ્યક દ્રષ્ટિ તો એવા સ્વરૂપના જોરવાળા પરિણામથી પુરુષાર્થમાં વર્તતા હોય છે, સહેજે સહેજે વર્તતા હોય છે, કે અશુભ ઉપયોગમાંથી ખસીને ધ્યાનમાં બેસે ત્યાં એને નિર્વિકલ્પ દશા આવતા વાર લાગતી નથી. બેસતા વેત એમ લેવું છે. જાણે કે બેસતા વેત ધ્યાનમાં નિર્વિકલ્પતામાં આવતા વાર લાગતી નથી. કેમ એમ છે કે એને ઉદયક ભાવમાં પણ સ્વરૂપનું લક્ષ અને જોડ એટલું બધું હોય છે, પોતાના પૂર્ણ સ્વરૂપ ઉપર, પૂર્ણ વસ્તુ ઉપર એટલું જોર હોય છે કે ત્યાંથી ખસે ત્યાં અહીંયા અંદરમાં નિર્વિકલ્પ થતા વાર લાગતી નથી. જેને સ્વરૂપ ધ્યાનમાં બેસતા નિર્વિકલ્પ થતા વાર ન લાગે એના શુભાશુભ પરિણામ અત્યંત લુખા અને રસ વગરના થઈ ગયા હોય છે તે સમ્યક દ્રષ્ટિ જ જાણે છે. મિથ્યા દ્રષ્ટિનો એ વિષયમાં પ્રવેશ થતો નથી. આમ કેમ થતું છે? ભરતેશ વૈભવમાં તો એવી લડાઈના ઉપયોગો અશુભ છે. સાંજે લડાઈ પૂરી થાય અને ધ્યાનમાં બેસે ત્યાં ભરત મહારાજ આ નિર્વિકલ્પ આનંદને લૂંટે, અંદરમાં આનંદના ભોજન કરે. વળી બીજો દિવસ થાય ને યુદ્ધ ચાલુ થાય. શું છે સમયસર બધું થાય એમ છે. હાથામાંથી એક પછી એક બાણ કાઢીને ફટાફટ એટલી સ્પીડથી છોડતા હોય કે કોઈ ઝડપ જોવા હોય ને આશ્ચર્ય થાય. વિદ્યાઓ તૈયાર થયેલા હોય છે, પ્રેક્ટિસ હોય છે. રૂનારને આશ્ચર્ય થાય. કોઈ યુદ્ધ કૌશલ્ય પણ કેવું છે કે અસાધારણ છે. તો પણ અંદરમાં શુદ્ધાત્માને ક્યારેય વિસરતા નથી, એનું વિસ્મરણ નથી. ઉલટાની એની જાગૃતિ અને સાવધાની આત્મામાં છે અને યુદ્ધ કરવાના વિકલ્પમાં નથી.
બરોબર.
તેથી એમ કહેવાય છે એક ન્યાયે કે તે યુદ્ધમાં ઊભા નથી, રણસંગ્રામમાં ઊભા નથી, અરે યુદ્ધના વિકલ્પમાં પણ ઉભા નથી, પણ એ આત્મામાં ઉભા છે. જ્યાં જેની સાવધાની છે ત્યાં ઉભા છે એમ છે. આત્માને સાધવા નીકળ્યા છે, અખંડ ને સાધવા નીકળ્યા છે. છ અખંડ નહીં, છ ભેદ નહીં, અખંડ ને સાધવા નીકળ્યા છે. લખ્યું છે કે દ્રવ દ્રષ્ટિ પ્રકાશ. લોકો એમ જાણે છે કે સમય દ્રષ્ટિ ચક્રવર્તિ સખંડ ને સાધવા નીકળ્યા છે. એટલે શું કે પિતાજીના વારસામાં છ ખંડ ન હોય, સમય દ્રષ્ટિ ન હોય, એમનું એ પુણ્ય છે. એમના પિતાનું પુણ્ય નથી એટલું. એ પોતે જયારે રાજગાદીએ બેસી ગાદીનું આરોહણ કરે છે ત્યાર પછી પુણ્યનો ઉદય થાય છે, અને છ ખંડ સાધવા પોતે જાતે નીકળે છે. આગળ ચક્ર ને પાછળ પોતે એનું સૈન્ય રસાલો આખો. એ ચક્ર એવું છે શક્તિ વાળું કે બધા જ સરેન્ડર થાય છે. કોઈક અપવાદ રૂપે કોઈ સામો થાય છે તો એને યુદ્ધ કરવાનું બને છે. બાકી તો એ ચક્રને જોઈને જ બધા તાબે થાય છે, શરણે આવે છે કે ઓ આપ તો ચક્રવર્તી છો, અમારા અન્નદાતા છો. એમ કે સિદ્ધાર્થ તે શરણે આવી જાય છે, આપ તો અમારા રક્ષક છો, પાલક છો, પોષક છો, અમે આપનું સ્વાગત કરીએ છીએ, પધારો અમારા રાજમાં. એમ કે શરણે થઈ જાય છે મોટા ભાગના. ત્યારે પછી યુદ્ધ કરવાનો પ્રસંગ. ઉપયોગ અનુસાર ની જે પ્રવૃત્તિ એ બાહ્ય દ્રષ્ટિ થી ખ્યાલમાં આવે છે. પરિણતિ તો એની અંતર પરિણતિ અંતર દ્રષ્ટિ નો વિષય છે, એ ખ્યાલમાં આવે. બાહ્ય દ્રષ્ટિથી તો ખ્યાલમાં ન આવે. પોતે જો અંતરદ્રષ્ટિથી એ વાતને સમજવાને પાત્ર હોય, યોગ્યતા વાળો હોય તો એને સમજાય છે, ને નહીતર સમજાતું નથી. અને તેથી પ્રાય જ્ઞાનીને ઓળખવાનું અનંતકાળમાં નથી બન્યું. એનું કારણ એ છે કે બાહ્ય સ્થિતિ જ્ઞાનીની કાંઈક જુદી દેખાય છે, અને અંતર સ્થિતિ એમની કાંઈક જુદી હોય છે. શ્રીમદજી વ્યાપારમાં હતા કે નહીં, એમ કહેતા કે અમે દેહધારી છીએ કે નહીં એવું માંડ માંડ સંભાળીએ ત્યારે ખ્યાલમાં આવે છે કે અમે દેહધારી પણ છીએ. કેવી વિદેહી અવસ્થા હશે આ વિચાર માંગે એવું વિશે. એટલે શું કે લોક દ્રષ્ટિનો એ વિષય નથી. અલૌકિક દશા જ્ઞાનીઓની એ અલૌકિક દ્રષ્ટિનો વિષય છે, એ કોઈ લોક દ્રષ્ટિનો વિષય નથી. એટલે એનું મૂલ્ય પણ લોક દ્રષ્ટિમાં નહીં થાય. અને એ રીતે આ જીવે જ્ઞાનીને ઓળખા નથી, અને તેથી નહીં ઓળખવાને લીધે સંયોગ થવા છતાં અયોગ પ્રમાણે અયોગ હોય એ જ સંજ્ઞાએ અથવા ઉપેક્ષિત ભાવે એ વર્તો છે, અને તેથી એના પરિભ્રમણમાં કોઈ ફેર પડતો નથી, એક આંટો કપાતો નથી. એ બધું સમજાવવા તો આ વર્ણન છે ગુરુદેવનું કે આવું બધું હોય છે. એનું કારણ એનું જોર પૂર્ણ વસ્તુ ઉપર છે, અને શુભાશુભ રાગમાં એનું ક્યાંય જોર નથી. જેમાંથી પોતાનું અસ્તિત્વ ખસી ગયું છે. દાગીનો વેચા પછી કોણ સાવધાની કરે, કોણ રાખે? આગળ બોલાવે છે કે જે દાગીનો વેચી દે છે પછી એ ખોવાશે કે કોઈ લઈ જશે કે લૂંટી જશે એની સાવધાની કોઈ કરતો નથી. એમ શુભાશુભ રાગ છે એના ઉપરથી મમત્વ ખસી ગયું છે. રાગ નથી છૂટ્યો પણ રાગની મમતા છૂટી છે. અને મોક્ષ માર્ગને વિશે જીવમાર્ગને વિશે એ ક્રમ છે. રાગ નથી છૂટતો, પહેલા રાગનું મમત્વ છૂટે છે. અને તેથી ઉપદેશમાં પણ પહેલા રાગનું મમત્વ છોડાવવા રૂપ જે મિથ્યાત્મનો ત્યાગ એનો ઉપદેશ કરવામાં આવે છે. રાગ છોડવાનો ઉપદેશ કરવામાં આવતો નથી. તું અશુભ રાગને છોડી દેજે ને તું શુભ રાગને પણ છોડી દેજે એમ કહેતા નથી. એ તો તને આવશે, પરંતુ એ બંનેનું મમત્વ છોડવું એ પહેલામાં પહેલું કર્તવ્ય છે. એ મમત્વ નથી એટલે એના ઉપર જોર નથી. એક ન્યાય તો એ પણ જ્ઞાનનું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. તો અન્ય સમસ્ત દ્રવ્યને ભાવ મારા જ્ઞાતા સ્વરૂપ સિવાયના સમસ્ત અન્ય દ્રવ્યને ભાવ બીજા દ્રવ્યો અને ભાવો તે સમસ્ત જ્ઞેય માત્ર છે. એ જ્ઞાનના જ્ઞેયમાં જાય છે, એ અનુકૂળતા અને પ્રતિકૂળતામાં જતા નથી. એક સાથે તે જ્ઞેય પણ છે, એની દશાનો દોષ હોવાથી તે કાળે તેને તે પ્રતિકૂળ પણ માને છે પોતાના દોષને, સંયોગ વિયોગને નહીં. અને એને ટાળવાની ભાવના અભિપ્રાય ને એ સંબંધીનો ખેદાદીનો યથકિંચિત ભાવ પણ વર્તે છે. આમ એક સાથે એની અવસ્થામાં અનેક અંશો જુદા જુદા નાચ કરે છે. નાચમાં કોઈ અંગ આમ વાતું થાય ને કોઈ આમ સીધું થાય એમ આમાં એવું છે. એ પરિણામ વૃત્તિ કરે છે. ખેદ પણ છે, જ્ઞાતાપણું છે, દુઃખ પણ છે, સુખ પણ છે, બધું ઘણું છે. એક અવસ્થામાં બધું પોતપોતાના સ્થાનમાં અને પોતપોતાની મર્યાદામાં છે. પણ એ બધામાં મુખ્ય વાત એ છે કે એના ઉપર જોર નથી. એ પોતા રૂપે નહીં હોવાથી, પોતાની ચીજ નહીં હોવાથી એના ઉપર બિલકુલ જોર નથી. જોર પણ એનું પૂર્ણ વસ્તુ ઉપર છે. અનંત ગુણનું નિધાન છે, અનંત ગુણના નિધાનથી પરિપૂર્ણ છે પોતે, એના ઉપર એમ થઈ શકે છે એમ કહેવું છે. સહજ નિર્વિકલ્પ થાય છે, સહેજે નિર્વિકલ્પતા થાય છે એનું કારણ કે સ્વરૂપ અવલોકતા એનો રસ વધી જાય છે. પોતાના પરિપૂર્ણ સ્વરૂપને નિહાળતા એનો રસ વધી જાય છે, એટલે પરિણામમાં વિરસરૂપ જે વિકલ્પ છે એ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. એને નિર્વિકલ્પ થઈ ગયો એમ કહેવામાં આવે છે. વચ્ચે વિકલ્પ આવ્યો પણ એનાથી તરતો 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 છે. નિર્વિકલ્પ થતા પહેલા આત્માના સ્વરૂપ સંબંધીનો વિકલ્પ આવ્યો, પછી અશુભ વિકલ્પ નથી રહેતો. એ અશુભ વિષય છૂટતા અશુભ વિકલ્પ પણ એનો છૂટી ગયો. સ્વરૂપ ધ્યાન થતા નિર્વિકલ્પ ધ્યાન થતા પહેલા એને વિકલ્પ આવો જ હોય એવો કોઈ નિયમ નથી. આવો એટલે હું જ્ઞાન છું, હું પૂર્ણ છું, હું એક છું, શુદ્ધ છું, ધ્રુવ છું, એમાં આ એક વિકલ્પ હોય એમ નહીં. પણ જે કાંઈ વિકલ્પ હોય છે એ સ્વરૂપ સંબંધિત હોય છે,
બરાબર,
અથવા નિશ્ચયના વિષયભૂત જે આત્મા એ સંબંધીનો વિકલ્પ હોય છે. એટલે કે વ્યવહારના વિષયભૂત જે અન્ય ભંગ ભેદ પર્યાય શુદ્ધિ શુદ્ધિ એનું કોઈ એને વિકલ્પ હોતો નથી. વિકલ્પમાં પણ એને સ્વરૂપનો નિશ્ચય સ્વરૂપને લગતો વિકલ્પ હોય છે. પછી નિશ્ચય સ્વરૂપના પણ અનેક નામ છે, એને ધ્રુવ કહો, એને શુદ્ધ કહો, એને પૂર્ણ કહો, એક કહો, એવા અનેક નામ છે. એમાં આ નામનો વિકલ્પ હોય એવો કોઈ નહીં. તેથી એને પૂર્વ વિકલ્પ ની દશા ને નિમિત્ત અથવા વ્યવહાર પણ કહેવામાં આવે છે. નિમિત્ત અથવા વ્યવહાર એમ કહેવાય છે. પણ જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી તે નિર્વિકલ્પતામાં બાધા રૂપે છે અથવા અંતરાય રૂપે છે. વિકલ્પનું અસ્તિત્વ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એને સ્વાનુભવ નિર્વિકલ્પ સ્વાનુભવમાં એ અંતરાય છે. અંતરાય છે એટલે એને કારણે ત્યાં હજી નિર્વિકલ્પ અનુભવ નથી. આમ છે, એ રીતે એ પ્રતિકૂળ છે. અને એ રીતે ત્યાં એ નિમિત્ત પણ નથી. નિમિત્ત પણ છે અને નિમિત્ત પણ નથી એવું અનેક આન છે ત્યાં. કેમ કે પ્રતિકૂળ હોય એને નિમિત્ત ન કહેવાય, અનુકૂળ હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે વચ્ચે વિકલ્પ આવ્યો શુભ રાગ રૂપ કે હું પૂર્ણ છું, એક છું, પણ એનાથી તરતો તરતો છે. એટલે કે તે વિકલ્પમાં એ રોકાતો નથી પણ એનાથી ભીન પડીને ત્યાં પરિણમતો છે. એ વિકલ્પથી સ્વરૂપના વિકલ્પથી પણ પોતે ભેદ જ્ઞાનમાં વર્તે છે. જેટલો વિકલ્પ છે તે હું નહીં એવું એને એનાથી જુદાપણાનું જ્ઞાન વર્તી જ રહ્યું છે.
બરોબર,
એને જુદો તરે છે એમ કહેવામાં આવે છે. એથી તે વિકલ્પથી ખસવાની એને ત્યાં તૈયારી ચાલે છે. કેમ એ નિર્વિકલ્પ દશામાં આવે છે? તે ચાલતા સ્વરૂપ સંબંધીના વિકલ્પથી ખસવાની એટલે એનાથી જુદો તરતો 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 પરિણમતો છે. એ જોર વધતા, પુરુષાર્થ વધતા એ વિકલ્પ પણ ઉત્પન્ન થતો બંધ થાય. એને વિકલ્પ તૂટી ગયો એમ કહેવામાં આવે છે. ઉત્પન્ન થયો એને તૂટી ગયો એમ કહેવામાં આવે છે. કેમ કે ધારા તૂટી ગઈ. ચાલતી જે વિકલ્પની પરિણામ શૃંખલા, પરિણામની ધારા સાંકળી ત્યાં તૂટી ગઈ, તેથી એને તોડી નાખ્યો એમ કહેવામાં આવે છે. એ રીતે સમ્યક દ્રષ્ટિ જીવનું અંતરંગ પરિણામ સ્વરૂપના જોર વાળું હોય છે એમ અહીંયા બતાવવાનું તાત્પર્ય છે. અનુસરણ કરવું, સમ્યક દ્રષ્ટિ જેમ સ્વરૂપ ઉપર જોર આવે છે તો એમ જોર શુભાશુભ રાગ અને શુભાશુભ વિષય ઉપર જવું જોઈએ. અને જોર જાય તો એને અનંતુ નુકસાન છે એમ એની સાવધાની અને જાગૃતિ રહેવી જોઈએ એમ છે. કઈક સમ્યક દ્રષ્ટિની દિશા બતાવીને પણ કઈક એમાંથી ગ્રહણ કરાવવાનો આશય તો છે ને, કે જે રીત ને જે વિધિએ એ પુરુષાર્થ વધુ કરીને વિશેષ પુરુષાર્થમાં પરિણમીને વારંવાર સ્વાનુભવ કરે છે અને આત્માનો આનંદનો આસ્વાદ લે છે, એ જ વિધિએ તું શરૂઆત કર. વિધિ તો કઈ બદલાતી નથી. જે વિધિએ શરૂઆત થાય છે એ જ વિધિએ અવસ્થા વૃદ્ધિગત થઈને પૂર્ણતા સુધી પહોંચે છે, પામે છે. એમાં કોઈ વિધિ તો બદલતી નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો અંત. કોઈ એમ કહે કે આ પણ પરમાર્થનો પંથ છે, તમારો તો આવો સરસ છે એટલે સાચો જ છે, પણ અમારામાં પણ આ સાચું જ છે, એમ બે પંથ કદી હોતા માર્ગ તો હંમેશા એક જ છે, ત્રણેય કાળે બીજો માર્ગ હતો નથી. સમય ખેંચીને કાઢી લેવો આત્માર્થી જીવને આ શિખામણ છે. અથવા જે કોઈ યોગ્ય છે અને પાત્ર છે તેવા તેઓ જીવ ગમે તેવી કટોકટીમાંથી પણ પોતાના જ્ઞાન ધ્યાનનો સમય મેળવી લે છે. આ સંયમ શબ્દ છે, ભૂલ છે, સમય જોઈએ ત્યાં. સંયમ શબ્દ છે ને છપાનો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જ્ઞાન ધ્યાનનો સમય ખેંચીને કાઢી લેવો આત્માર્થી જીવને સમયની બહુ કિંમત છે. સાંસારિક કાર્યોમાં સમય દેવો પડે એ એનો પોતાનો અમૂલ્ય સમય બગડે છે એવું એને લાગે છે અને એને દુઃખ થાય છે. જેમ કોઈને લોભી માણસને પૈસા દેવા પડે તો એનો જીવ કળીએ કળીએ કપાય છે એમ કે છે. શું કહેવાય છે ગુજરાતીમાં એવું બોલાય છે. વિચારો એટલો બધો લોભી છે, આ એને પૈસા દેવા પડ્યા, ક્યાંક દંડ દેવો પડે, એનો જીવ તો કળીએ કળીએ કપાતો હશે, કપાઈ જાય છે એમ કે છે. કળીએ કળીએ એટલે કટકે કટકે, જેમ કોઈ ફૂલની એક એક કળી કાપે એમ આત્માર્થી જીવ સમયનો લોભી છે. એનો સમય વેડફાય તો એનો જીવ કળીએ કળીએ અંદર કપાય છે. અરે રે, આ મારો સમય ચાલ્યો જાય છે, આ સમય મારો બગડે છે, મને આ સમય બગાડવો એ પોસાતો નથી. એવું અંદરમાં એને વેદન થાય છે, વેદના થાય છે, દુઃખ થાય છે. એટલે ગમે તેવી કટોકટીમાંથી, કટોકટી એટલે સમયની સંકળાશ હોય, સમય ન મળે એવા પ્રસંગો એક પછી એક ઉદયમાં ઉભા થતા હોય અચિંતાના, અને પ્રવૃત્તિમાં જોડાવું પડતું હોય, જોડાવું નથી એને જોડાવું પડતું હોય એટલે એને રસ આવે નહીં. જેવો રસ સામે ચાલીને ઉલજીને જોડાય એવો રસ એને આવે નહીં, કેમ કે એને જોડાવવું પડે છે. ત્યારે એવા પ્રસંગોમાં પણ એ પોતાના જ્ઞાન અને ધ્યાનનો સમય ખેંચીને કાઢી લે છે. કાળજી રાખીને, દરકાર રાખીને, ક્યાં ખાંચો પડે છે, અહીંયા વચ્ચે ક્યાં સમય રહી જશે, એનો સમય એ બરાબર ખેંચીને કાઢી લે છે. કેમ કે એને સમયની બહુ કિંમત છે. પાત્રતાના લક્ષણમાં એ વાત લીધી છે કે કેવો છે પાત્ર જીવ. આ મહાવીરના બોધને પાત્ર કોણ એમ લીધું છે ને, દસ બોલ લીધા છે, 105 નંબર એમાં એક બોલ છે એ સમયનો. ઉપયોગથી એક પળ પણ ભરનાર, એ બોલ છે, છઠ્ઠો બોલ છે. ઉપયોગથી એક પળ પણ ભરનાર, એક એક પળમાં એને ઉપયોગ છે કે મારી સાવધાની મારે કરવાની છે અને મારો સમય પરની સાવધાનીમાં મારે વેડફવો નથી, વ્યર્થ ગુમાવવો નથી. કેમ કે અનંતકાળ સુધી એને લૌકિક પ્રવૃત્તિ કરી એ બધી વ્યર્થ ગઈ છે, એને ક્યાંય કામમાં આવી નથી. ઉલટાના એ પ્રવૃત્તિના રસ લઈને એને ઊંધા સંસ્કાર રોપી દીધા છે, એ એને હજી નડે છે. હજી એનું કામ થવા દેતા નથી અંદર માં, એ સ્થિતિ છે. મંથન કરવા જેવો વિષય છે. કે છે કે ગમે તેવી કટોકટી માંથી પોતાના જ્ઞાનનો, જ્ઞાનાભ્યાસનો, અંતરમાં જ્ઞાનનો, અંતરજ્ઞાનાભ્યાસનો, નાયકના અભ્યાસનો, ભેદ જ્ઞાનનો અને એકાંત મેળવીને ધ્યાનનો એને સમય ખેંચીને કાઢી લેવો, દરકાર કરીને. ક્યાંક ક્યાંક કોઈ કોઈ નાની મોટી વાત હોય તો એને એવોઈડ કરીને, ભાઈ એમાં મારું કામ નથી ને મારો સમય તમે બગાડો નહીં, હું તમને પગે લાગુ છું કે મારો સમય તમે બગાડો નહીં, તમે બતાવી લો. પણ એ નહીં બરાબર થાય કે ભાઈ જેવું થાય એવું, એમાં ન બરાબર થાય થોડુંક આગું પાછું થાય તો એમાં મારે વાંધો લેવાનો નથી, હું વાંધો નહીં લઉં. પછી શું થાય, પણ મને મારું કામ કરવા દો. કામ છે અમથો અમથો તો જ્યાં ત્યાં માથું મારે નહીં, પણ એને કોઈ જોડે તો અહીંયાથી ખસવાનો પ્રયત્ન કરે કે ભાઈ મને જોડો, માં તમે મને જોડો એ મને પસંદ છે, મારો સમય કિંમતી છે અને મારે મારો સમય બગાડવો નથી. સમયનો કઈ તૂટો છે પાછળ, આટલો બધો લોભ શું કરવા કરે છે આત્માર્થી થઈને. અનંતકાળ છે, સમય ખૂટવાનો છે, વ્યવહાર સમય ખૂટવાનો છે, છતાં એને જેને કામ અત્યારે કરવું છે અને જેને લાભ અત્યારે લેવો છે એને ઉધારીનો વેપાર કરવો નથી. આમ છે, જેમ પછી કરીશ પછી કરીશ એ એની બદદાનતને બતાવે છે. એના એને કરવું નથી એ વાતને પ્રસિદ્ધ કરે છે. તેમ જેને અત્યારે જ કરવું છે એના વર્તમાન લાભને શીઘ્ર ગ્રહણ કરવા માગે છે એનું એ સૂચક ચિહ્ન છે. એના એ અભિપ્રાયને વ્યક્ત કરે છે, સ્પષ્ટ કરે છે. એની પાત્રતાની નિશાની છે. અહીંયા તો પાત્રતાના બોલ ચાલ્યા છે ને, એની પાત્રતાની નિશાની છે. શાસ્ત્ર માંથી અર્થ કરતા આવડે ન આવડે એ કોઈ પાત્રતાની નિશાની નથી. કેટલા આગમ વાંચ્યા છે ને કેટલા આગમ નથી વાંચ્યા એ કોઈ પાત્રતાની નિશાની નથી. અને બીજી ક્રિયા કેટલી કરી છે એ પણ કોઈ પાત્રતાની નિશાની નથી. પણ અંદરમાં એને પોતાની દરકારને ખેવના ઉભી થઈ છે, જાગૃતિ આવી છે, ઉપયોગથી પણ ભરનાર જાગૃતિ લેવી છે. ત્યાં ઉપયોગ એટલે
બરોબર
એને પાત્રતા છે એમ જ્ઞાનીઓ કહી ગયા છે. એને પાત્રતા છે, એ પાત્રતા વાળો પામશે. પાત્રતા વિનાનો કદી પામતો નથી. પણ વ્યવહારમાં ન ઉભા રહીએ લોકો ટીકા કરે, કિંમત કરે, આ તો અમારે ત્યાં પ્રસંગ છે ને આવતા નથી, અથવા આવે છે તો હરખી પૂરી હાજરી દેતા નથી, મોઢું દેખાડીને હાલ્યા જાય છે. વ્યવહારમાં વ્યવહારમાં રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? તારે વ્યવહારમાં રહેવામાં અહીંયાથી સર્ટિફિકેટ લેવું છે કે આ બરાબર વ્યવહાર પાડે છે, અમારી સાથે વ્યવહાર જાળવી રાખે છે, સાચવી રાખે છે, વ્યવહાર ખોટા નથી, એવું સામાનું સર્ટિફિકેટ તારે લેવું છે. જોકે તારા એવા પ્રયત્નથી પણ એ તને સર્ટિફિકેટ આપશે અને તારી તારી સાથે વાંધો ઉચકો નહીં પાડે એની કોઈ ગેરંટી નથી. બહુ વ્યવહાર સાચવવામાં અંદર અંદર વાંધા વચકા ઉભા થાય છે. અને સમય નકામો જાય છે એનો તો કોઈ હિસાબ રહેતો નથી. માટે ભલે એમાં ઓછા ટકા આપે, માર્ક ઓછા મૂકે અથવા ચોકડી મૂકે, તો કોઈના હામું જોયા જેવું નથી. ભલે ચોકડી મૂકી દે, આને કાંઈ વ્યવહારની પડી નથી, એવા છે. એ તો બહુ સારું ભાઈ, તમે કહો એવા, અમને એનો વાંધો નથી. પણ અમારે વખત બગાડવો પાલવતો નથી. સવારે વાત થઈ ઓફિસમાં, અમારે લંચ પડે વચ્ચે, વિશેષ પડે ને, એમ થાય કે આપણે ઈકુર બેસીને થોડું આપણું કંઈક વિચારણા કરીએ, છાના માના ઈકુર બેસી જઈએ. બીજા બધા જે હોય આપણી હરોળના ઓફિસમાં કામ કરનારા, એમ કે આ બોતડા જેવો માણસ છે, ઈકુર બે રહે છે, કાંઈ આમ કોઈની સાથે ભળતો નથી, મળતો નથી, મિક્સિંગ નેચર નથી એમ કે. હવે તારી સર્ટિફિકેટ લઈને કામ શું છે, બોલે ને કે બોતડા જેવો છે, બહુ સારું કાંઈ તું કે એમ. અમારે કાંઈ એનો વાંધો નથી, પણ અમને અમારું કામ કરવા દે, અમારે બીજી કાંઈ લખલ જોઈએ એવું વિચારનારા હોય છે, ન હોય કાંઈ. આ તો બધે ગણાવું, બધે હાજરી આપીને બધે ગણતરીમાં મુકાવું, અને વખત કેટલો જાય એની સાવધાની ન રહે, તો એવી બેદરકારી એ અપાત્રતાની નિશાની છે. એમાં પાત્રતા છે
નહીં
એમ કહેવું છે. અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે, એટલા બધા ઝડપથી સમયનો પ્રવાહ વ્યતીત થાય છે કે એટલી ઝડપ કોઈ યંત્રની નથી, કોઈ વિમાનની નથી, અરે અવાજની પણ નથી, અવાજની ગતિની પણ એટલી ઝડપ નથી. એક સેકન્ડમાં અસંખ્ય રિવોલ્યુશન છે. આ રિવોલ્યુશન પર મિનિટનું યુનિટ છે, આપણે યંત્રમાં તો ઘણું મોટું યુનિટ છે, 60 સેકન્ડનું યુનિટ છે. પછી પછી એમ કે 5000 રિવોલ્યુશન છે આના, 1 મિનિટના કેટલા, પણ એ સ્થૂળ છે. અહીંયા તો અસંખ્ય સમય ચાલ્યા જાય છે, 1 સેકન્ડમાં, 1 મિનિટમાં નહીં પણ જે લૌકિક યુનિટ છે એના 60મા ભાગમાં અસંખ્ય સમય, એટલો સમય ઝડપથી પસાર થાય છે, ગતિ કરે છે. એની દરકાર ન કરે તો એને પાત્રતા નથી એમ અહીંયા કેમ. અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે, અનેક પ્રકારની પ્રતિકૂળતા આવી પડે, ઘણી પ્રતિકૂળતા, અનેક પ્રકારની, ભિન્ન ભિન્ન પ્રકારની આવી પડે. આકરા દાખલા લીધા છે, પુત્રાદિનું મરણ થાય, બીજા કોઈ સગા સંબંધીનું નહીં પણ એવા જે નજીકના, જેના પ્રત્યે પ્રેમ ને વિશેષ અનુરાગ હોય એનું મૃત્યુ થાય, શરીરમાં આકરો રોગ થાય, કેન્સર જેવા મોટા આકરા રોગનો ઉપદ્રવ થાય, અન્ય પણ એના જેવી અનેક પ્રકારની પ્રતિકૂળતા આવી જાય. આ તો દ્રષ્ટાંત આપે છે. સામાન્ય પ્રાણીને તો એનો વિચાર કરતા ભય લાગે છે, પ્રસંગમાં તો એ કેટલો ગભરાઈને પરિણામ બગાડે. સામાન્ય જીવને તો એવા પોતાના પ્રિય પાત્રનું મરણનો વિચાર કરવો પોસાતો નથી, એનો પ્રસંગ તો એને પોસાય ક્યાંથી. એ કેન્સરના રોગનો વિચાર કરવા તૈયાર નથી, થાય તો એના ટાંટિયા ભાંગી જાય, એટલો હતાશ થઈ જાય, ટાંટિયા ભાંગી જાય એટલે એટલો હતાશ થઈ જાય. તો અહીંયા કહે છે કે આત્મારથી જીવ તો પહેલેથી તૈયાર છે, એની માનસિક ભૂમિકા એટલી મજબૂત છે કે વિચાર તો બહુ સહેલાઈથી કરી શકે છે, પણ ઉદય આવી પડે તો પણ ગભરાતો નથી. બીજા તો વિચાર કરતા બીએ છે, આ તો ખરેખર પ્રસંગ ઉભો થાય તો પણ એ બરાબર સાવધાન રહે છે, જરા પણ ગભરાતો નથી. અન્ય અનેક પ્રકારની પ્રતિકૂળતા આવી જાય તો પણ પોતાના જ્ઞાન ધ્યાનનો સમય કાઢી લેવો, કે શિખામણ છે કે આવા કટોકટીના પ્રસંગ હોય તો પણ ખરેખર તો પ્રતિકૂળતાના ટાણે યોગ્યતાવાળા જીવને, પાત્રતાવાળા જીવને આત્મા બાજુ આવવું એ વધારે અનુકૂળ થાય છે. શ્રીમદજી લખે છે કે યોગ્યતાવાળા જીવને તો સંસારની પ્રતિકૂળતાઓ થવી કે આવવી તે તરવા બરાબર છે, આમ લખ્યા છે. શું
તરવા બરાબર?
કેમ કે તે તાણે તેને સંસારનું ચોખ્ખું સ્વરૂપ સમજવામાં આવે છે કે આવો આ સંસાર છે, એવું એનું ચોખ્ખું સ્વરૂપ ત્યારે એને સમજવામાં, અનુભવથી સમજવામાં આવે છે, પ્રેક્ટિકલ થાય છે ત્યાં એનો. એટલે પ્રતિકૂળતા એ કોઈ ગભરાવાની ચીજ નથી, પણ કહેવાતી પ્રતિકૂળતા એ પ્રયોગની વિશેષ તક છે. એને પાત્ર જીવ આવકારે છે કે ભલે આવો મારા પુરુષાર્થને હું ત્યાં વીરતાથી વધારે શૌર્યથી પ્રગટ કરીશ, એમાં કોઈ મારે ગભરાવાની કે હરી હરહરી જવાની જરૂર નથી. હરારી જેવું કે છે અમારે ગુજરાતીમાં, અમારે છે બહુ ગભરાટ થાય ને, એકદમ નિરાશ થાય અને હરહરી ગયો એમ કે છે, હવે શું થશે શું થશે, પણ તારા અવ્યાબાજ સ્વરૂપને કાંઈ થાય એવું નથી. એક કાંકરી તારામાંથી ખરી એવું નથી. આત્મા ચૈતન્ય ગઢ છે એની એ કાંકરીએ ખરે એવું નથી. ભલે ને પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ જાવ, 496 દ્રષ્ટાંતો પણ બધા એવા ઉત્કૃષ્ટ દ્રષ્ટાંતો. ભલે પુત્રાદીનું મરણ થાય એમ કહે છે, ભલે શરીરમાં આગો રોગ આવે, અરે અનેક જાતની ભલે ગમે તેવી પ્રતિકૂળતા નિર્ધનતા આદિ થાય, એ દુકાન ભાંગી પડે, શું કે છે માણસો આબરૂ જાય એના, આબરૂ હોય ને કારણ કે આની સ્થિતિ હતી, આ તો લખપતિ હતા, કરોડપતિ હતા, આબરૂ ગઈ, ભલે આબરૂ જાય, આબરૂ ગઈ એમ કહેવાય ને, આબરૂ નથી ગઈ કે એમાં નિર્ધનતાને સધનતા પૂર્વકર્મના યુગ પ્રમાણે થાય છે, એમાં હોશિયારી કામ આવતી નથી. થાય તો થાય, પણ તમે સાવધાની ન રાખી, તમે ધ્યાન ન રાખ્યું, તમે બરાબર ખ્યાલ કર્યો નહીં, એ વખતે તમે જાગતા રહ્યા તો અંધારામાં ઊંઘતા ન રહ્યા તો વાંધો આવત નહીં, ક્યાંક ન કે સાચી વાત છે. એ બધા જાગતા રહેનારા કાંઈક સાફ થઈ ગયા, તારા સ્વરૂપની સાવધાનીમાં જાગૃત રહે, એ અનેક પ્રકારની પ્રતિકૂળતામાં નિર્ધનતા આદિ લઈ લેવા. વધારે પ્રેશર ટેન્શન તો ત્યાં આવે છે, રોગ આવે તો એમ વિચાર કરે માળો, પૈસા હોય તો દવા થાય, વધારે પૈસા હોય તો અમેરિકા સુધી જઈને પણ દવા કરી શકાય, માટે ગમે તેમ કરીને ગમે તેવા પ્રપંચ કરીને પણ પૈસા પેદા કરવા જોઈએ. પ્રતિકૂળતા બધી પ્રતિકૂળતા જાણે પૈસાથી અડસેલાતી હોય, પણ આ તારી વેદના ક્યાંથી પૈસાથી અડસેલા છે? શરીરમાં વેદના થાય તો એમાં કોઈ દવા પણ મટાડી શકતી નથી, એવી દૈજ હોય વેદનાનો કોણ મટાડી શકે? પેઇન કિલર ને ઇન્જેક્શન લઈએ તો મટે કે નહીં કે એ ફેલ જાય છે, એને એના ઘેન ચડતા તીવ્ર વેદના હોય તો એને કાંઈ અસર ન દેખાય, એવી વેદના થાય. તો પણ પોતાના જ્ઞાન ધ્યાનનો અંદરમાં ભેદ જ્ઞાન કરવાનો દરકાર કરીને પ્રયત્ન ચાલુ રાખવો. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય એમ કહે છે, પ્રતિકૂળતા એટલે કોઈ પણ જાતના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય અંદરમાં એને એનું પોતાનું કામ કરવું, એમાં બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો ક્યાં એમાં હસ્તક્ષેપ થઈ શકે છે? અંદર કોઈની દખલ થઈ શકતી નથી. બહારના બહાર છે ને અંદરનું કામ અંદરમાં છે, બે વિભાગ જુદા છે. પણ તારી દરકાર હોય તો કામ થાય ને દરકાર ન હોય તો પ્રસંગમાં એવું તું લપેટાઈ જઈશ કે તને આત્મા છું એવું સ્મરણ પણ રહેશે નહીં. તારા જગતની સ્મૃતિમાં આત્માની વિસ્મૃતિ થયેલી છે, રહેલી છે, અને સ્વરૂપના સ્મરણમાં અને સંભાળમાં અને સાવધાનીમાં જગત વિસ્મૃત થઈ જવું જોઈએ, ત્યારે એને સંભાળ્યું એમ કહેવામાં આવે. એક વાર તો હિંમત રાખીને ઉડાડીઓ કર કે જેમ થવું છે એમ થશે. રમતમાં હારી જાય ત્યારે નથી ફેંકીને ઉડાડીઓ કરી રાખે, એમ સંસારની રમતનો એક વાર ઉડાડીઓ કર, જેમ થવું હોય એમ થવા દો. લોકોમાં ગણે ન ગણે, હાજરી આપવામાં સમજે ન સમજે, વ્યવહારું ગણે અવ્યવહારું ગણે, ઠોઠ ગણે જે ગણવું હોય એને ગણે, મારે મારું કામ પહેલા કરવું છે, એ વાત પહેલા છે ને પછી બધી વાત છે એમ અંદરમાંથી જોર થયા વિના પ્રવેશ પણ નહીં થાય. સારી સારી પરીક્ષાઓ એમાં એન્ટ્રન્સ એક્ઝામિનેશન લે છે. આ તમારા ચાર્ટર્ડ એકાઉન્ટમાં છે ને એન્ટ્રન્સ, પહેલા દાખલ થવાની પરીક્ષા કે તમે એમ આ સ્ટાન્ડર્ડમાં બેસવા માટે લાયક છો કે નહીં એનો ટેસ્ટ લેવામાં આવે છે. આ જોર છે એ એન્ટ્રન્સ છે એનો. અંદરમાં જોર આવ્યા વિના સ્વકાર કરવાનું એટલું જોર ઊભું થયા વિના એને માર્ગનો પ્રવેશ સુદ્ધા થતો નથી. કેમ કે આ તો હજી પાત્રતાની વાત છે ને. જ્ઞાન જ્ઞાન ધ્યાનનો સમય કાઢી લેવો અને બીજા વ્યવહારિક કાર્યોમાં જીવન વ્યર્થ જવા દેવું નહીં, એટલે કે સમય ગુમાવવો નહીં અને ગફલતમાં રહેવું નહીં. ગમે ત્યારે ઓચિંતી આંખ મીચાય જશે પછી હાથની બાજી રહેશે
નહીં.